તારીખ 10/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 428.
ચંદ્રવચનામૃત પત્રાંક 408 પાન 352 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. આ પત્રમાં ઘણું તત્વ ભરી દીધું છે. ધર્મના ક્ષેત્રમાં જાણે અજાણે એવો ખ્યાલ હોય છે કે ગ્રસ્ત માણસ આવા ઊંચી ઊંચી કુટીના તત્વજ્ઞાન અને ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. ઘણો ત્યાગ કર્યો હોય એનું આ કામ છે, ત્યાગીનું કામ છે. ધર્મ કરવો એ તો ત્યાગીનું કામ છે. રામચંદ્રજી જેવા પ્રખર ધાર્મિક પુરુષો થયા, તીર્થંકરો તો છે, પણ એમનો ત્યાગ પણ પ્રસિદ્ધ છે. પણ રામચંદ્રજીનો ત્યાગ પ્રસિદ્ધ નથી. એ લોકોમાં તો ત્યાગનું મહત્વ એટલું નથી ને, છતાં એમ તો નહીં કહી શકાય કે ધર્મી નહોતા, ધર્માત્મા નહોતા. એવું બે મત એમના માટે નથી. હજારો વર્ષ અયોધ્યાની ગાદી ઉપર રહીને રાજપાટ કરવા છતાં એ ધર્માત્મા નહોતા એવું કહેવાની કોઈ હિંમત કરે એવું નથી. કેમ કે એમના માટે બે મત નથી, જૈનોમાં કે અજૈનોમાં. એટલે ધર્મ કરવો છે એવા પૂર્વગ્રહમાં હોય કે ત્યાગી થઈએ તો ધર્મ થાય, અને જ્યાં સુધી આપણે ત્યાગી ન હોઈએ અને ગ્રસ્તમાં હોઈએ ત્યાં સુધી ધર્મ ક્યાંથી થાય? આ તો બહુ ઊંચી કોટીની વાત છે ધર્મની. તો આ પત્રમાં એ મુદ્દા ઉપર જરા વિશેષ વિચાર કરી શકાય એવો વિષય લીધો છે એમણે. જે કાળે પ્રારબ્ધ ઉદય આવે એ કાળે એ પ્રારબ્ધ નો ત્યાગ ન કરવો એને વેદન કરવું એનો અર્થ શું? એમ થઈ ગયું ને એનો અર્થ. અને એમ કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. એટલે સર્વ જ્ઞાની પુરુષોએ, ત્રણેય કાળના જ્ઞાની પુરુષોએ એવું જ આચરણ કર્યું છે એમ કહેવું છે. રામચંદ્રજીનો દ્રષ્ટાંત તો બરાબર બંધ બેસે છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ મુમુક્ષુ જીવ જે તે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં એ ધર્મ કરી શકે છે. પછી એ નોકરિયાત હોય કે દુકાનદાર હોય, વેપારી હોય કે કોઈ પણ હોય, અથવા જેને જે ઉદય હોય તે. પુરુષોને પુરુષ યોગ્ય વ્યવસાયનો ઉદય છે, સ્ત્રીઓને બહેનોને એના યોગ્ય વ્યવસાયને ઉદય, ઘરકામ આદિનો, રસોઈ વગેરેનો હોય છે, જેને જે પ્રકારનો જેટલો હોય તેવો. એ પૂર્વ પ્રારબ્ધ અનુસાર છે. હવે વેદન કરવું એટલે શું? આ એક સમસ્યા છે. જે કાંઈ સમસ્યા છે આ જાતમાં છે. કે સામાન્ય રીતે વેદન કરવાનો અર્થ ભોગવવું થાય છે. ભોગવવું, વેદવું, અનુભવવું, આ બધા એક અર્થ છે. અને એમાં જ્ઞાની અને અજ્ઞાની તદ્દન જુદા પડે છે. અહીંયા જ્ઞાની પુરુષોના આચરણની વાત કરી છે અને એના ઉપરથી પોતે એવું આચરણ કરવું જોઈએ એ શિક્ષા લેવાની છે. કેમ કે પ્રારબ્ધ ભોગવતા આ જીવ જે તે ઉદયના સંયોગમાં તીવ્ર રસથી રાગદ્વેષ પણ કરે છે, જ્યારે જ્ઞાનીઓ એમ કરતા નથી. અહીંયા એક શબ્દ અધ્યાર છે એ એમણે પાછળથી વાપર્યો છે, એ અહીંયા પણ લઈ લેવો જોઈએ. સમ્યક પ્રકારે વેદન કરવું, શું એ શબ્દ એમણે વાપર્યો છે નીચે, શું સમ્યક પ્રકારે વેદન કરવું. સમપરિણામે વેદન કરીએ છીએ. નીચે ચાર ને ચાર આઠ નવમી લીટીમાં છે. તેમ છતાં તેના અનેક પ્રકારના સંત પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમ પરિણામે વેદન કરીએ છીએ. એટલે પ્રારબ્ધને ભોગવીએ છીએ પણ સમ પરિણામથી ભોગવીએ છીએ, એટલે કે વિષમ પરિણામથી ભોગવતા નથી. રાગ કરવો તે વિષમ પરિણામ છે, દ્વેષ કરવો તે વિષમ પરિણામ છે. ગમે તે વિષમ પરિણામ છે ને અણગમો થાય તે પણ વિષમ પરિણામ છે. વિષમ પરિણામે ભોગવે છે તે નવા કર્મ બાંધે છે. જ્ઞાની પુરુષો એ રીતે પ્રારબ્ધને ભોગવતા નથી પણ સમ પરિણામે ભોગવે છે. સમ પરિણામ કહો, રાગ દ્વેષ વિનાના પરિણામ કહો, અથવા સમ્યક પ્રકારનું વેદન અનુભવન કહો, એ બધું એક અર્થમાં છે. હવે લઈએ ફરીથી. વેદન કરવું એટલે વેદી લેવું, વેદી લેવું એટલે ભોગવી લેવું. હવે ભોગવી લેવામાં સામાન્ય અર્થ તો ભોગવતા રસ ઉપજે એમ થાય, ગમો અણગમો થાય, એ વાત અહીંયા નથી લેવી. સમપરિણામે વેદન કરવું એ નીચે ચોખવટ એમણે કરી લીધી છે. સમપરિણામે વેદન કરવું એટલે પ્રારબ્ધનો ઉદય છે એને ફેરવવાનો કોઈ આત્માનો અધિકાર નથી, ચાહે જ્ઞાની હો કે ચાહે અજ્ઞાની હો. સંયોગોને ફેરવવાનો તો કોઈનો અધિકાર નથી, કેમ કે પરદ્રવ્યના પર્યાયમાં હસ્તક્ષેપ કરવાનો કોઈનો અધિકાર નથી. એટલે આ જીવે પણ જે પ્રારબ્ધ પૂર્વે ઉપાર્જન કર્યું છે એ જ એને સંયોગો વિયોગો બધા એ જ થવાના છે. સંયોગ વિયોગ તો બધા પૂર્વ પ્રારબ્ધ અનુસાર થવાના છે. તો કરવાનું શું રહ્યું કે પરિણામમાં સમપરિણામે રહેવું એટલું કરવાનું રહ્યું, વિષમ પરિણામ ન થાય એ કરવાનું છે, પછી વાંધો નથી. સમપરિણામે એટલે જ્ઞાતાપણે રહીને, શું માત્ર જાણે, માત્ર જાણવા સિવાય, એ માત્ર જાણવું તે સ્વભાવ છે અને માત્ર જાણવું એમ ન રહેતા કંઈક ઈષ્ટ અનિષ્ટ થવું તેવી ભાવ છે. માત્ર જાણવું એનો સ્વભાવ છે. પછી જે પ્રકારનો ઉદય હોય એને એ પ્રકારે જાણે. તો લોકો આ ઉદયને પ્રતિકૂળ કહે છે, મારે પ્રતિકૂળ તરીકે એ ઉદયને ભોગવવાનો નથી. લોકો આ પ્રકારને પુણ્યનો અનુકૂળ ઉદય કહે છે, પણ મારે એ પ્રકારે ભોગવવાનો નથી. આ સીધી વાત છે. એનો પ્રકાર ગમે તે હોય, એ પ્રકારને તે પ્રકારે જાણે પણ એ અનુકૂળ પ્રતિકૂળ એમ ન જાણે. સુગંધને સુગંધ જાણે, દુર્ગંધને દુર્ગંધ જાણે. કઈ દુર્ગંધને સુગંધ જાણે ને સુગંધને દુર્ગંધ જાણે એમ કહેવું નથી, પણ સુગંધ સારી એમ જાણવાનું નથી, દુર્ગંધ નહીં સારી એમ જાણવાનું નથી, એ વિભાવ છે એમ કહેવું છે.
જેમ છે તેમ જાણીએ,
એનું નામ સંભાવ છે. પદાર્થ જેવો છે અને જેવો છે એવો જણાય, અને એ તો એનો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. તો પદાર્થ જેવો છે તેવો જ્ઞાનમાં જણાઈ જાય એમાં જ્ઞાનને કઈ દોષ નથી. શું એમાં ઠીક ઠીક કરવું એ ભૂલ છે, એ દોષ છે. જાણવું એ દોષ નથી. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું, એટલે સંપરિણામે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે એટલે એમ કહેવા માગે છે. 25મું વર્ષ છે ને, 25મું વર્ષ એટલે 25 વર્ષનો યુવાન માણસ અત્યારે હોય એ 25મું વર્ષ સમજી લેવું. શું આજકાલ જે 25 વર્ષનો યુવાન માણસ હોય એ સ્થિતિમાં એમને સમજી લેવા. તો એ પ્રારબ્ધને સંપરિણામે વેદે છે. અત્યારે આ મુંબઈથી પત્ર લખે છે, એટલે છેલ્લા 5-1 વર્ષથી એ વ્યવસાયમાં જોડાઈને મુંબઈ ખાતે રહેતા હતા વેપાર ધંધાના હિસાબે, અને એમનું પ્રારબ્ધ હતું. પણ એ પ્રારબ્ધને ભોગવતા વિષમ પરિણામ એમને થતા નહોતા. આ એક વિશેષતા હતી. એ પોતે સ્પષ્ટ લખે છે કે તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમારું આચરણ કેવું ઉદયમાન છે? સમપરિણામે અમારું આચરણ છે, વિષમ પરિણામ અમને થતા નથી. અને એ વિષમ પરિણામ નહીં થવાનું કારણ કે જે વ્યવસાયમાં એ ઊભા છે, જે સંયોગોમાં ઊભા છે, એમાંથી એમને પોતાપણાની બુદ્ધિ છૂટી ગઈ છે. શું થયું છે? આ મારો વેપાર છે, આ મારો ધંધો છે, મારી દુકાન છે, એ વાત છૂટી ગઈ છે. આમ છે, જાય છે ખરા, ફરજ નિભાવે છે ખરા, શું કરતા દેખાય છે, શું વેપાર કરતા દેખાય છે ખરા, શું ને એક ધણી ધંધો કરે છે. કોણ? જેને નફો નુકસાન પોતાને આવવાનું છે એવો ધણી પોતે ધંધો કરે છે, અને એક એ માલિક છે ધંધાનો, એનો મેનેજર પણ ધંધો કરે છે. એ આખો ધંધો મેનેજ કરે છે. માલિક ન હોય તો ચાલે, પણ મેનેજર ન હોય તો ન ચાલે. કેમ કે એને બુદ્ધિ વ્યવસ્થા એવી સંભાળી હોય છે કે માલિક ને મેનેજર વગર પાંગળો થઈ જાય. ત્યારે મેનેજર ને માલિક ન હોય તો કે તમે તમારે જાઓ, 15-20 મહિનો ફરી આવો, હું બધું સંભાળું છું. એને કઈ વિષમ પરિણામ થાય, ક્યાંક ઓચિંતું નુકસાન થયું, એને ફાળ પડે કઈ? માલિક ને ફાળ પડે, એને પડે? મારે તો મેનેજ કરવાનું હતું, મેં તો વેલ મેનેજ કર્યું છે, જે કર્યું છે એ બરાબર સારી રીતે મેનેજ કર્યું છે. પછી આમ થવાનું હશે એ તો કોને ખબર પડે? એ તો કોઈને ખબર પડતી નથી. ઘડી પછી શું થવાનું? ભાવ ઘટી જવાના મેનેજરના હાથની વાત છે. જે દુકાનમાં માલ ખરીદવાનો હોય છે, ખરીદવાનો હોય છે, એની સામે એની ગ્રાહકી ઉભેલી હોય છે. માલ ખરીદ્યો ને ભાવ બેસી ગયા માલ વેચાણા પહેલા, એમાં એ મેનેજર શું કરે છે? અને મેનેજરને શું એમાં અનાનુક તક આવે? એ કહ્યું એનો પગાર કપાઈ જાય કઈ? ભાવ ઘટી ગયા હોય તો મેનેજર નો પગાર કપાઈ જાય કે આ વખતે ભાવ ઘટી ગયા છે માટે તમારો પગાર કાપી લેશું? તમને ખબર છે કે મારો તો જે મહેનતાણું છે, પરિશ્રમ મારો છે, એ પ્રમાણે મને તો મળવાનું છે. તો ધંધો ધણી થઈને કરવો નહીં, એનો અર્થ શું થયો? કેવી રીતે કરવો? ઘણી થઈને ધંધો કરવાનો નહીં, આજે વ્યવસાય કરતા હોય એને નોકર થઈ જવું, શું પ્રારબ્ધ ના નોકર થઈ જવું. જો પ્રારબ્ધ માલિક છે આનો, તો આનો માલિક કોણ છે? પ્રારબ્ધ છે. આપણે તો શુદ્ધ બુદ્ધિથી પ્રમાણિકપણે આપણી ફરજ બજાવીએ, આથી વધારે કાંઈ લેવા દેવા નથી. જાય તોય કોકનું અને આવે તોય કોકનું, એટલે આવે તો હરખાવું નહીં ને જાય તો ખેડાવું નહીં. ઠીક, પારકું કરી રાખ્યા પછી વાંધો નથી, ફોટાપણું રાખો તો ઉપાધિ ને ટેન્શન આવ્યા વગર રહે. આ સીધી વાત છે, શું કરવું એ વાત છે, કેમ કરવું. હવે અમારે કઈ ત્યાગી થઈ જવું, ધર્મ કરવો હોય તો ધંધો છોડી દેવો, ઘર છોડી દેવું, બેડા છોકરા છોડી દેવા, શું કરવું એ પ્રશ્ન નથી આયા. અંદરથી મારા પણ છોડી દેવાની વાત છે, જે વાત છે એ આટલી છે. બાકી ત્યાગ્યા પછી પણ મેં મારું ત્યાગ્યું, એને ત્યાગ્યું જ નથી, એને મારું રાખ્યું છે. મારું હતું ને મારું ઘર મેં છોડ્યું, મારી દુકાન હતી ને મારી દુકાન મેં છોડી, એને છોડી નથી, એને રાખી છે, હજી અંદર રાખી છે. બહારમાં છોડી છે ને અંદરમાં રાખી લીધી છે. આચરણમાં તો ઉદય છે ને, કોઈ પણ પરિણામ નું ઉત્પન્ન થવું એનું નામ ઉદય છે. ઉદય શબ્દ નો અર્થ ઓલો નથી, જોડાવું એમ નથી અહીંયા. ઉદય એટલે સૂર્ય ઉદય, સૂર્ય બહાર આવ્યો એમ કે છે. એમ આચરણમાં ઉદય થયો, સમ્યક દર્શન નો ઉદય થયો એમ કહેવાય, સમ્યક જ્ઞાન નો ઉદય થયો, સમ્યક આચરણ નો ઉદય થયો એમ કહેવું છે. શબ્દ નો અર્થ એક જ સરખો થાય ને. આચરણ ઉદય પણ વર્તે છે એટલે એમ કહેવાય, બીજા જેમ આચરણમાં ઉદય ના આચરણમાં જોડાય છે એમ નથી કહેવું અહીંયા. જ્ઞાની પુરુષોનું જે આચરણ છે તે જ આચરણ, એટલે સમપરિણામ વાળું આચરણ અમને ઉદિત થયું છે, સમ્યક આચરણ અમને ઉદિત થયું છે, વિતરાગી આચરણ અમને ઉદય થયું છે એમ કહેવું છે. અર્થ કરે છે એનો તો, હવે એ આચરણનો ઉદય શબ્દ વાપરો છે એટલે અર્થ કર્યો છે. અર્થ કરવાની એમને જરૂર લાગી કે આમાં ઓલો ઓલો આચરણનો ઉદય ઓલો લઈ લેશે, ખાવું પીવું. અર્થાત ઉદય પણ એ વર્તે છે, અર્થાત કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, શું એમાં અમને અમારું અમારા પણ લાગતું નથી, કુટુંબ અમારું નથી, દુકાન અમારું નથી, બે અમારું નથી. જે કુટુંબના ભરણ પોષણ માટે વ્યવસાય છે એ કુટુંબ જ અમારું નથી, અને જે વ્યવસાય છે એ પણ અમારો નથી. અમે તો કોઈક માલિક છે એના નોકર થઈને અત્યારે પ્રારબ્ધ અમને જોડે છે, જેમ ઓલો ઘાંચી બળદિયાને જોડે તો એને ઘાણી ફરવી જ રહી, બીજો ઉપાય શું એને. એવું પ્રારબ્ધ લઈને આવ્યો છે કે એને નાખી નાખ્યો છે બળદિયાને, ઘાંચી જોડે છે તો એને ફરવું પડે છે. આ પ્રારબ્ધ છે, આ જોડે છે તો જોડાય છે, બાકી પરાણે વાત છે. જેમ બળદિયો પરાણે જોડાય છે એમ આ પણ પરાણે જોડાય છે, બીજું કઈ નહીં. નથી નાખતો કે સ્નેહ રહ્યો નથી અમને, ડોક નાખે તો સ્નેહ થી નાખે છે, આ ના પાડે છે. અમને સ્નેહ નથી એનો, અમને આ સંસારમાં કોઈ સ્નેહ નથી. આવું છે, કરોડો નો ધંધો કરતા હતા, બરાબર છે. એક કરતા વધારે ઓફિસ મુંબઈમાં કરેલી હતી, જુદી જુદી ઓફિસ, બે ત્રણ ત્રણેક ઓફિસમાં તો ખ્યાલ આવે છે એમના, પત્ર વ્યવહાર ઉપરથી ત્રણ જગ્યાએ અમે ઓફિસ હતી. જુદા જુદા કામકાજ હતા, એક ઝવેરી બજારની હતી, બીજી કમિશન એજન્સીની હતી. તો 29 28 29 30 વર્ષે એમણે ચાલતા ધીકતા ધંધામાં એમ કેમ કીધું કે મેં મારો ભાગ કાઢી નાખો. ને પ્રીતિ હોત, પૈસાનો પ્રેમ હોત અને ધંધો સારો એવો વધી ગયો હતો, શું પરદેશ સુધી ધંધો કરતા હતા એ જમાનામાં, ફોરેન ટ્રેડ કરતા હતા, કોપ છે અને મુંબઈ જેવું સેન્ટર હતું, ભાગીદારોનું આખું જૂથ હતું, હું ગ્રુપ ઓફ પાર્ટનર્સ જેવું હતું, મને છૂટો કરી દો. એ તો ખરેખર આપ 24-25મા વર્ષે એટલો એમને છૂટવાનો વૈરાગ આવ્યો છે. 25મા વર્ષના પત્રો એવા છે કે વ્યવસાય છોડવાનો એમને મન થયું. 25 વર્ષની ભર યુવાનો એ ધંધો છોડી દેવાના વિચારો તો 25મા વર્ષથી એમને ચાલુ થઈ ગયા છે. 26-30 વર્ષે તો એમણે નોટિસ આપી દીધી, મારો ભાગ કાઢી નાખો, હું હવે આવવા માંગતો નથી, પરાણે રહ્યા છે. પછી જે 1-2 વર્ષ રહ્યા છે એ તો પેલા લોકોના દબાણ થઈ રહ્યા છે. એ બતાવે છે કે પહેલેથી નહોતો છૂટતા, 12મા છૂટતા ભલે વાર લાગી છે, 5 વર્ષ બીજા નીકળી ગયા, પણ છૂટવું તો 5 વર્ષથી છૂટવું થઈ ગયું છે એમને, ત્યારે છૂટી શક્યા. અને એ તો વ્યવહારમાં છૂટવામાં ક્રમ પડે એ સ્વાભાવિક છે. ચોવીસમા વર્ષથી છૂટી ગયા એ તો. આ 25મા વર્ષે તો ભાદરવા મહિનામાં સૌભાગભાઈને કાગળ લીખો છે. સૌભાગભાઈ તો એવું એક એમનું સમીપનું પાત્ર છે કે એમણે એમનું હૃદય ખોલીને બધી વાત કરી છે. એમાં કહી દીધું કે અમને આ સંસારમાં સ્નેહ રહ્યો નથી, અને જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. આ ઉદય છે એ 12મા ઉદય છે. શું? પૂર્વકર્મનો ઉદય છે. અમને સ્નેહ નથી, ઉદય રહી ગયો છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અને એ ઉદય એક પછી એક જે પૂર્વકર્મ છે એનો ઉદય આવે છે, એ સંપરિણામે વેદન થયા કરે છે. શું? સંપરિણામે વેદન થયા કરે છે તો ત્યાં ક્યાં સુધી સંપરિણામ કેવા છે કે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અહીંયા ફરીને વિચારવા જેવું છે કે તેથી એમણે ઉદય ત્યાગ ન કરવો ને, વૃદ્ધિ નથી કરવી, વિરાગ છે એટલે ઉદય વધારવો નથી. જોકે દુકાનો તો વધી છે ત્યાર પછી, પણ એ કઈ વધારે વધે નહીં, ઘટાડી ઘટે નહીં. પણ વૃદ્ધિ તો નથી કરવી, પણ હાનિ શું કરવા નથી કરવી, આ પ્રશ્ન કરવા જેવો. જો વૈરાગ છે તો ઉદયમાં હાનિ શું કરવા નથી કરવી, વૃદ્ધિ નથી કરવી. તો કે વૃદ્ધિ કરવી એ જેમ રાગ છે, એમ હાનિ કરવી એ દ્વેષ છે. આ અમારું સન પરિણામ છે. તો પહેલો પત્ર વાંચી ત્યારે બધા પ્રશ્નો કર્યા છે મનમાં ને મનમાં. શું? પહેલો આ પત્ર વાંચ્યો ત્યારે આ પ્રશ્નો કર્યા છે કે આ કેમ ત્યાગની વાત કરતા નથી. કઈ ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ નથી કરવી તો વૃદ્ધિ ભલે એમને ન કરવી, પણ હાનિ કરવાની શું કરવા ના પાડે છે, આમ કેમ છે? તો પછી અંદર ખાને કઈ અફલેર્યું એમ હશે? તો કે એમ નથી અંદર ખાને, પણ એ વિચાર બહુ કર્યા છે દીદી. નહી કરી શકાય પણ નહીં, કરી શકાય પણ નહીં, અને આની વૃદ્ધિ કરવાની એમની ઈચ્છા નથી. વસ્તુનું સ્વરૂપ પણ એવું છે કે કરી શકાય નહીં, અને સ્વરૂપ એમાંથી કરવાની ઈચ્છા પણ નથી. કે જે આવે એ સંપરિણામ રાખવા જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયા કરો, થાય બધું જોયા કરો, કઈ વધારવું નથી ને કઈ ઘટાડવું એ નથી. શું ભાગીદાર વચ્ચે મોતી નો નિકાલ કરવા પેરિસ ગયા, તો કે આ લોકો પેરિસમાં બ્રાન્ચ કરી છે. શું? ફ્રાન્સની અંદર. પછી લખ્યું છે કે ભાઈ અહીંયા એવી વાયકા ચાલી છે, લોકો એવી વાતો કરતા થયા છે, ખરેખર તો આપણો માણસ ત્યાં ભાગીદાર ગયા છે માલનો નિકાલ કરવા, આપણે કઈ ત્યાં શાખા ખુલી નથી, પેઢી કોઈ ખુલી નથી ત્યાં, એ જાતની બજારમાં તો હવા તો ચાલે જ ને, લાભ ઘણો હતો. નામ હતું એમને અંદર લેવા દેવાનું હતી, ગમે એટલું થયું તો એમને અંદર માં કઈ લેવા દેવા નહોતી, એ તો અંદર ભાવના ભાવ તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અંદર માં એમ હતા છૂટી જવાના ઓલામાં. ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે, એ હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ન થાય, એ જ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. શું ફરીને લીધું એ, તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અત્યારે સ્નેહ થયો નથી અને હવે ક્યારે પણ સ્નેહ રાખવાની ઈચ્છા પણ છે નહીં, નિવૃત્ત થઈ છે, સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ છે, હવે સ્નેહ કરવો પણ નથી, રહ્યો પણ નથી અને કરવો પણ નથી. હવે જે ચારિત્રની અસ્થિરતાની તો કે એ પણ નિવૃત્ત થવા આવી છે, થોડી જે અલ્પ છે એ પણ નિવૃત્ત થવા આવી છે. હા, બહુ સારી દશા છે. 255 માં તો જુઓ ને કેવી દશાની વાત કરી છે, 24મા વર્ષમાં હતી, તો 7-8 મહિના થયા છે, વૈશાખ મહિનાનો કાગળ છે, ગણું કરીને 255 છે ને, 24મા વર્ષનો કાગળ છે. ચોથી લીટી અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ, ઠીક, શરીરને ભૂલી જતા હતા, એટલી આત્મામય દશા જેને કહેવાય, ચૈતન્યમય દશા જેને કહેવાય, એવી પ્રગાઢ દશા હતી. પ્રારંભ મુઠી શરીરને ભૂલી જતા હતા. આ તો 25મું વર્ષ છે, 1 વર્ષ પછીની વાત છે. પછી ક્યાંથી સ્નેહ રહીએ, એ રાગ બધો ખતમ કરી નાખેલો. ગજબની પરિણતિ છે, એક અવતારી કે કોને પણ જેવી તેવી વાત છે. આઠ મેથમાં જેને સિદ્ધ પદ છે એ કઈ જેવી તેવી વાત હોય છે કઈ, અને અમથા જ્ઞાનીઓ પણ જ્ઞાનીઓને વંદન કરે છે, અમથા કરે છે કઈ, એ દશા જોઈને કરે છે. પત્રક બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચીને ખેદ થયો. આ શુભોપમાં યોગ્ય મહેતાશ્રી 5 ચતુર્ભુજ બેચરા એમના બનેલી હતા, ચતુર્ભુજભાઈ એમને પત્ર એટલે મહેતાશ્રી 5 એમ લખ્યું છે ને, એ રીતે મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતના કંટાળો સમાવવો અને સહન કરવો. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાય કરીને ભોગવવું યોગ્ય છે, દ્વેષ કરીને નહીં, દ્વેષ કરીને છોડી દેવાની વાત નથી, સમતા એ કરીને ભોગવવા યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવવો, અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં, એટલે આપણા જ કરેલા આવ્યા છે ભોગવવામાં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ, આને આમ કર્યું આને આમ કર્યું છોડી દઈને મારો ઉદય એવો, જેમ બને તેમ સમાવી ક્ષમતા એ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. એમના બનાવીને સલાહ લખે છે. પ્રસંગ એવો બન્યો છે અને કંટાળો આવ્યો છે, કંટાળો નહીં નહીં લાવો, ક્ષમતા એ ભોગવો, જે બને એ ક્ષમતાને ક્ષમતા એ ભોગવી લ્યો એમ કહેશો. એ તો ગમે ત્યાંથી લ્યો તો સિદ્ધાંત તો એક સરખો જ આવે ને. એવા સંસારમાં જેમાં સ્નેહ નથી, સ્નેહ રાખવાની ઈચ્છાય નથી, તેવા સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. શું એનું કોઈ એવા સંસારમાં અમુક કારણે અમુક કાર્ય કરવું કે કોઈ કારણ ઊભા થયા છે માટે કાર્ય કરવું, એકમાં પોતાની જાતને ભેળવવી નહીં, ન કારણમાં ભેળવવી ન કારણના કાર્યમાં ભેળવવી, એ રીતે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. જો આ ભીન પડી ગયા છે એનો સ્પષ્ટ લખાણ છે, લખાણ વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમપરિણામે વેદન કરીએ છે, એવું કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે કે એ સંગ પ્રસંગની વચ્ચે પોતાએ ઉપસ્થિત રહેવું પડે, એવું પોતાનું જ પ્રારબ્ધ ઉપાર્જન કરેલું છે પણ સમપરિણામે રહીએ છીએ, વિષમ પરિણામ કરતા નથી. ખેદખીન થયા વગર ન રાગ કરે ન ખેદ કરે, શું ન અભિલાષા કરે કે આમ થાય તો ઠીક ને આમ થાય તો ઠીક, અને કાંઈ ગડબડ થઈ હોય તો એ કાંઈ નહીં, જે થયું તે થવા યોગ્ય હતું તે થયું, એવું કાંઈ નહીં, જે એમ જ થવા યોગ્ય હતું ને એમ થયું છે, એમાં પોતે પોતાપણું લઈને જે રાગ દ્વેષ થાય એ પોતાપણાના કારણે રાગ દ્વેષ ન થાય, જે થયું એ કોકનું થયું છે મારું થયું નથી. ઠીક, બધા ભાગીદારો ઉકળી જતા હતા, શું આ હાવ શાંત હોય તો ઓલા ઉકળી જાય કે અમને કેમ કઈ લાગતું નથી, આપણને લાગે છે ને, શું એ તો ઉપાધિ જેટલી પોતાપણું કરે એટલી જ આવે એ તો સીધી વાત છે. આમ તો જીવની જે પરિસ્થિતિ છે એમાં એકદમ વિરુદ્ધ પરિસ્થિતિ છે, એટલે થોડી કઠણ પડે એવી લાગે એવી છે, અઘરી લાગે એવી છે, પણ જ્ઞાન દશામાં એ વાત એટલી અઘરી નથી જેટલી મિથ્યાત્વ અવસ્થામાં એ કઠણ અને અઘરી લાગે. મારાપણું છોડવું, પોતાપણું છોડવું, પોતાનું પ્રારબ્ધ યોગ્ય પોતાનું મનાતું હોય ને કહેવાતું હોય એમાં પોતાપણું છોડવું, એ તો આત્માનો ત્યાગ કરવા જેવું છે એકવાર, કેમ કે આત્મા થઈ પડ્યો છે, એ જ એનો આત્મા છે ખરેખર તો. એટલે અઘરું તો લાગે એવું છે પણ અશક્ય નથી. વસ્તુનો સ્વરૂપ વિચાર કરે અને ભિન્ન પડવાના પ્રયોગથી આત્માને કેળવે અને ભિન્ન અનુભૂતિમાં આવે તો પછી સહજ માત્રમાં સુગમપણે સહજ માત્રપણે એમ રહી શકાય છે. અનંત જ્ઞાનીઓ એમ રહ્યા છે. રામચંદ્રજીએ 17,000 વર્ષ રાજ કર્યું છે. પદ્મપુરાણ એમ બોલે છે કે રાવણની સાથે લડાઈ કર્યા પછી સીતાજીને લઈને અયોધ્યામાં પ્રવેશ કર્યા પછી 17,000 વર્ષ સુધી રાજગાદીએ એમને રાજ કર્યું છે. પછી મુનિ દશામાં આવી અને ચરમ શરીરી હતા, સિદ્ધાલયમાં બિરાજે છે અત્યારે, પણ 17,000 વર્ષ સુધી રાજગાદી રહ્યા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, ચરમ શરીર છે, 70,000 વર્ષ સુધી રાજગાદી બેઠા છે. એ લોકોનું આંતરિક જીવન બહુ જુદું હોય છે. એવા મહાત્માઓનું આંતરિક જીવન બહુ જુદું હોય છે. એ બીજા રાજાઓની જેમ રાગ દ્વેષ કરે, ભલે લડાઈના પ્રસંગો એમને પણ હોય છે, રાજકાજના પ્રસંગો એમને પણ હોય છે, પણ બીજા રાજાની જેમ ચીકણા તન્મય પરિણામથી કાંઈ થતું નથી, બધું ઉપર છલ્લા પરિણામથી. પૂર્વ કર્મને દેણું છે, દેણું દઈ દેવું રાજી ખુશીથી, દ્વેષ કરીને નહીં, લેણદારો પર દ્વેષ કરીને નહીં, કેમ લેણો લેવા આવ્યો છે એમને, રાજી ખુશ, ભાઈ તારું લેણું છે, આ દૂધે ધોઈને વ્યાજ શીખે તું લેતો જા. શું હું હવે એટલો શ્રીમંત છું, સમર્થ છું, કે મને દેણું દેવામાં કાંઈ લાગે, કાંઈ મને અસર થાય એવું નથી. ઠીક, શ્રીમંત માણસને શું અસર થાય? કોઈના 5,000-10,000 રૂપિયા હોય, જમે લેવા આવે, મેં ખુશીથી લઈ જાઓ, અહીંયા લાખો પડ્યા છે, તમારા વ્યાજ ગણીને, ચક્રવર્તી વ્યાજ ગણીને જેવી રીતે લઈ જવા એવી રીતે ખુશીથી લઈ જાઓ. એમ દુઃખ થાય કઈ? જરાય ન થાય, ખુશી થાય કે ભાઈ એટલું મારા માથેથી દેણું ઓછું થયું ને સારું થયું. મારે તમને ગોતતો, હું તો ગોતતો હતો, તમે જડતા નહોતા, ક્યાંક વેગ ગયા હતા કે હા ભાઈ હું પરદેશ ગયો હતો, હું તો ગોતતો હતો કે તમને સારું થયું તમે આવ્યા, નહીં તો ગમે ત્યાં ગોતીને મારે પહોંચાડવા પડત. શું કરે? ગોતીને આપી દઈએ, ઉદીરણા કરીને આપી દઈએ. કર્મને કેવી રીતે ખેરવે છે? ઉદીરણા કરે છે કે નહીં? નાની એવી રીતે, એ તો એમાં એને કોઈ તકલીફ છે નહીં. પ્રારબ્ધને ભોગવવામાં જ્ઞાનીને કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી, કોઈ પણ પ્રકારની એને વિષમતા થતી નથી. એમ છે લ્યો, તે પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે, હજી આ લંબા છે એમ લાગે છે, છૂટવું છે એ હજી નહીં છૂટાય એવું લાગતા, એ જાણીને પછી જ ખેદ પામીએ છીએ કે આ તો આમનામ કેટલુંક લંબા છે, આ મારે છોડવું છે ને છૂટે એવું દેખાતું નથી, લંબા એવું દેખાય છે, તો એ વાત એમને પસંદ નથી. એટલે કે હોશથી કોઈ પ્રારબ્ધને ભોગવે છે એ વાત તો છે જ નહીં. ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. પ્રારબ્ધનો નહીં, પોતાને ભીન પડવું છે, એ પ્રસંગ આવતો નથી એ જોઈને. અને તે ખેદનું કારણ વિચારી જોતા કે આ કેમ ખેદ થાય છે, કેમ આ આત્માને રંભોતા પડવું નથી, તો પછી છોડો અમે એને વાંધો શું? તો કે પરાનુકંપા રૂપ જણાય છે, બીજાની અનુકંપા આવી જાય છે એ વખતે. એમાં શું હતું કે એક તો એમના પરિવારમાં સૌથી મોટા એ હતા, બંને ભાઈમાં, એટલે કુટુંબનો આર્થિક બોજો એમના ઉપર આવી ગયો, એટલે એમાં પણ કુટુંબની અનુકંપા, કુટુંબના સભ્યોની અનુકંપાનો સવાલ ઉભો થતો હતો. બીજો પ્રશ્ન એ હતો કે એમની વિચિક્ષણતા જોઈને જે ફાઇનાન્સિંગ પાર્ટનર હતા, જેની મૂડી રોકાતી હતી, એ લોકોએ સાહસ કરેલો. હવે જો આ છોડી દઈએ તો ઓલા તો બધાના તો મોતિયા જ મરી જાય, કે આપણે આને હિસાબે બધું મંડાણ કર્યું, હવે આ તો આના વાણમાં બેઠા, પછી આ તો મદદરીએ ડૂબાડવા બેઠા, તો આપણને શું કે, આ તો વાણમાં બેઠા, દરિયામાં લઈ ગયા, હવે અડધે દરિયા એમ કહે છે કે હું તો આ નીકળી જાઉં છું, આપણું વાન ડૂબાડવાની વાત થઈ જાય. એના તો પરિણામ એટલા બધા બગડી જાય કે એની સીમા રહે નહીં. તો એની અનુકંપા દેખાય છે, અને સંભવ છે નુકસાની જવાનો સંભવ પણ હતો. એ વાત સાચી છે, પણ એટલી સમજણ નહોતી. ભાગીદારોમાં એમાં ખાસ કરીને જેનાથી જોડાણ હતા એમાં એમના જે કાકાજી સસરા હતા એમને સંયોગીન પૈસાની પકડ ઘણી હતી. એમના દેહાંત પછી તો કોર્ટે ગયા છે, છૂટા પડવામાં કોર્ટે ગયા છે. એટલું બધું ઘણું સામો સામે એકબીજાને મંદિર થઈ ગયા છે. એ લોકોની પકડ ઘણી હતી સંયોગ ઉપર. એટલે એને તો એટલો બધો દ્વેષ થઈ જાય, જો આ અધવચ મૂકી દઈએ તો એટલો બધો દ્વેષ થઈ જાય, એટલો બધો દ્વેષ થઈ જાય કે આને આપણને પાયમાલ કરી નાખ્યા, આપણી જિંદગી આખી બગાડી નાખે. આખી જિંદગીમાં જેટલું ભરવું કર્યું તો આના હિસાબે ટળી ગયું બધું, એને એમ લાગે. હું અતિશય દ્વેષ થઈ જાય. એક સત્પુરુષ ઉપર સામાન્ય દ્વેષ પણ કરવા યોગ્ય નથી, આને પૂરેપૂરો દ્વેષ, દુશ્મન જેટલો દ્વેષ થઈ જાય. હું એટલે એની તો અનુકંપા કરી છે એમણે. પરાનુકંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારંભ, બીજું પ્રમાણિક વ્યવહારિક પ્રમાણિકતા પણ એ હતી કે એના હિસાબે ઓલા લોકો જોડાણા હતા, એને તો નિભાવે છૂટકો. પછી તો એક માણસ પગાર લઈને કામ ન કરે એના જેવું થાય, તો પછી પગાર લેવો છે ને કામ કરવું નથી, એ વાત પ્રમાણિક તો નથી. એના જેવું થઈ જાય તો પછી પોતે જ હતા. કોઈ કોઈ લાઈન તો એમણે બતાવેલી હતી, આ ધંધા લઈને આ ધંધો કરવા દેવો છે, આ કામ લઈને આ કામ. હું ગાળબો હતો ને એ તો, એટલે એ તો બીજા કરતા વધારે સમજી શકતા હતા કે આમ ને આમ કરવું જોઈએ, આમ ને આમ કરવું જોઈએ. બહુ ગાઢો હતો, દસ્તાવેજ વાંચ્યો હતો એનો, કમિશન એજન્ટ તરીકેના ટર્મ્સ એન્ડ કન્ડિશનનો વાણિયામાં. ઉગાડક બહુ હતો એમનો, તો ઘણો ઉગાડો હતો. એને ત્યાં કામ કરી બીજે જાય નહીં, એટલું બધું એને સામાન્ય પ્રતીતિ થઈ જાય કે આપણે આપણને આ ઘરાક તરીકે આવું તો કોઈ વેપારી મળે નહીં એવું લાગે, એને હડતિયો મળે નહીં. એટલી બધી વિચક્ષણતા હતી. ખરીદી આવી રીતે કરીએ છીએ, વેચાણ આવી રીતે કરીએ છીએ, આટલું ધ્યાન રાખીએ છીએ, ખર્ચમાં આ રીતે ધ્યાન રાખીએ છીએ, ઓછો ખર્ચ આવી રીતે લાગી છે. કેટલો એમનો સૂક્ષ્મ એક વિષય હાથમાં આવે તો એટલો બધો ઉઘાડો હતો, ચારે બાજુ ઝીણામાં ઝીણી વાત ઉપર જાણકારી કરી શકતા હતા. એ વાતો સાધારણ અસાધારણ માણસો હોય એવું જેવું કરી શકે એવી વાત હતી. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખનું કારણ રૂપે ભાસીએ છીએ, કોઈને રાગ દ્વેષના કારણ રૂપે ભાસીએ છીએ, કોઈને લાભ નુકસાનના કારણ રૂપે પણ બીજાને ભાસીએ છીએ. આવી પણ એક પરિસ્થિતિ બને છે, અને એ પરિસ્થિતિ વગર કારણે બને છે એટલે થોડું દુઃખ થાય છે કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ અને બીજા અમને કારણકારીમાં લઈ જાય છે. શું ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. આ તો શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ કરી શકાય છે એ મુદ્દો બહુ સારો નીકળે છે આખા પત્રમાંથી, કે કોઈ પણ પ્રકારનું કોઈ પણ જીવને પૂર્વ પ્રારબ્ધ હોય તો પણ એ જીવ પોતે ધર્મ પ્રાપ્ત કરી શકે છે. એને પોતાને ભિન્નપણું થવું જોઈએ, માલિકે પણ છૂટવું જોઈએ, પછી વાંધો નથી. અને એ પોતાની દશાથી એમણે દર્શાવી દીધું છે. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. કેમ ખેદ થાય છે? કે જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાષ્યમાન થવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. પોતે સાક્ષી થઈ ગયા, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. સાક્ષી કહો કે જ્ઞાતા દ્રષ્ટા કહો કે સંપરિણામ કહો, એ બધી એક જ વાત છે. તો કે અમે તો સાક્ષી થઈ ગયા છીએ અને અમે સાક્ષી હોવા છતાં બીજા એને કરતા માને છે. કરતા માનીને કોઈ રાગ કરે છે તો કોઈ દ્વેષ કરે છે, કોઈ લાભનું કારણ માને છે, કોઈ નુકસાનનું નિમિત્ત સમજે છે. શું કોઈને કોઈને એમ લાગે છે કે આ અમને સુખ આપે છે તો કોઈ સમજે છે કે આ જ અમને દુઃખ આપે છે. શું સાક્ષી તરીકે રહેવું અને સાક્ષી અને કરતા તરીકે મનાવવું, ભાષ્યમાન થવું, આ જરા વાત. અહીંયા સમતોલપણું જાળવવું, આ જગ્યાએ સમતોલપણું જાળવવું, એ વેપારમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવું એના કરતા વધારે કઠણ છે એમ કે છે. શું વેપારમાં તો જ્ઞાતા દ્રષ્ટા રહી ગયા, પણ હવે જયારે કોઈ આરોપ કરવા માંડે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું. આ જરા બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે જો પ્રતિકૂળતા કેવા બોલી લીધા, ઓલા છોડી દીધા અનુકૂળતાના. એમ છતાં પણ કોઈને ખેદનું કારણ, દુઃખનું કારણ, અલાભ એટલે નુકસાનનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. કોઈને લાભનું કારણ દેખાય ત્યાં સુધી તો કઈ વિકટપણું નથી, પણ નુકસાનનું કારણ દેખાય ત્યારે થોડું વિકટપણું થઈ જાય છે. એના ઉપર આરોપ આવી જાય છે કે આ તમે અમને આમ કરાવ્યું, આ તમે અમને નુકસાન કરાવ્યું, આ નુકસાન તમારે હિસાબે અમારે થયું છે. શું એવું જયારે સાક્ષી પુરુષને વિશે ભાસે છે ત્યારે તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. શું તેવા પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. લોકોને ન ભાસે પ્રતિકૂળતાનું કારણ ત્યાં સુધી વિકટપણું નથી, પણ આ તો ભાસે છે. લોકો અમને કહે છે કે તમે આમ અમને કર્યું, અમને આવું નુકસાન કરાવ્યું, એવો ઉદય ઘણો છે. આ વખતે બીજા લોકોને રોષ થાય, દ્વેષ થાય, દુઃખનું નિમિત્ત ભાસે, એવો ઉદય બહુ છે એમ કે છે. અત્યંત છે એમ લખે. શું કે અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે અને એમાં પણ ઉદાસીન પણ અમારું તો છે કે છે. ઠીક છે, એમાં પણ ઉદાસીન પણ એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. એ પ્રસંગ પણ પૂર્વ પ્રારબ્ધમાં જ સરવાળે તો સમાય છે, એ પ્રસંગ પણ કઈ પ્રારબ્ધ બહારનો તો નથી જ. માટે એમાં પણ ઉદાસ થવું એ પણ મારું નથી એમ કોઈ આરોપ લગાવે તો પણ આ આત્માને કઈ લેવા દેવા નથી. એનાથી પણ ભિન્ન પણ અનુભવ કરવું અને ઉદાસ થઈ જવું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. ધર્મ અર્થ અહીંયા આચરણ લેવા, એ જ ધર્મનો અર્થ પોતે કાવ્યમાં કર્યો છે કે ધર્મ એટલે આચરણ. સિદ્ધાંત શું અમે ગ્રહણ કર્યો છે, છેલ્લી વાત સિદ્ધાંત ની લીધી છે. એક વાર એક તણખલાના બે ભાગ કરવાની, ક્રિયા કરવાની, કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય, રસ તૂટી જાય એનો ભિન્નપણું જાણીને, કે આ આત્મા એક તણખલાના બે કટકા કરી શકે એવું નથી. પછી જોર ના આવે એનો, કોઈ કામ કરવાનું જોર કરી શકતો નથી ને પછી ક્યાંથી આવે? કેડ ભાંગી ગઈ હોય શું કરે? આપણે કઈ કરી શકીએ એમ નથી, મૂકો વાત પડતી. આપણાથી કઈ થાય એવું નથી, થવું હોય થાય, ન થવું હોય ન થાય, આપણે કઈ કરી શકવાના નથી. એવી રીતે આત્માને પર પદાર્થના ઉદયના કાર્યોમાં પાંગળો જોવે છે ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે એટલે જેમ થવાનું કુદરતના ક્રમમાં જેમ થવાનું છે એમ થશે, જે થવાનું છે એમાં મારે કઈ લેવા દેવા નથી, એમ પોતાપણું છોડીને વાંચો. પોતાપણું રાખીને જેમ થવાનું છે થશે એમ વાત નથી, પણ પોતાપણું છોડીને જેમ થવાનું હશે તેમ થશે. શું એ રીતે આખા પત્રમાં એમણે એક સિદ્ધાંતિક રીતે જોઈએ તો પર પદાર્થની ભિન્નતા પણ લઈ લીધી છે, અને સિદ્ધાંતિક રીતે જોઈએ તો ક્રમબદ્ધ પર્યાય પણ લઈ લીધી છે, કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે કાળે એમાં હાનિવૃત્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે કરી શકાતી નથી. ક્રમબદ્ધ આવી જાય છે, ભિન્નપણું પણ આવી જાય છે, ભિન્નપણાના ફળ સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટાપણું છે એ પણ આવી જાય છે. એમ અધ્યાત્મના બહુ સુંદર સિદ્ધાંતો એક પત્રમાં આવ્યા છે. સુગાનીજીને આ પત્ર દેખાડ્યો હતો, મને આ પત્રનો બહુ રસ હતો. પહેલેથી જ અહીંથી વધારે પ્રશ્નો ઉઠેલા, આ પ્રશ્ન પત્ર અમને મંચે પુસ્તક ખોલીને આપ્યું, ઠવણી ઉપર મૂકીને જરા વાંચો જોઈએ. મનમાં વાંચી ગયેલા આખો પત્ર પહેલા મનમાં વાંચી ગયા, પછી બહુ પ્રશંસા કરી. એ આપણે લખ્યું છે, યાદ આવ્યું જ લખ્યું છે. હા, બિલકુલ એ જ સ્થિતિ હતી એની પોતાની, પણ આ જ સ્થિતિ હતી. ક્યાં તત્વ ભર દિયા હે ઇસમે, કિતના તત્વ રખ દિયા હે ઇસમે, કે ઘણું આમાં તત્વ ભર્યું છે એક પત્ર ને. નજર પડે ને તો પોતાનો અનુભવ છે. પત્ર ઉપર કોઈ ચર્ચા વિશ્લેષણ કરવાની જરૂર ન પડે, વાંચ્યા પછી એનો અભિપ્રાય જે નીકળે વધુ આવી જાય. બહુ પ્રમોદથી વાત કરતા હતા, એક પત્ર આવા પત્રની અંદર કેટલું તત્વ ભરી દીધું છે. ગુજરાતી તો વાંચી શકતા હતા, બરાબર વાંચી શકતા હતા, સમજી શકતા હતા. અને એ રીતે જેને જે કામમાં રસ પડે છે એ કામમાં પછી શીખવામાં વાંધો નથી આવતો. રસ પડે ત્યાં શીખવામાં તકલીફ નથી પડતી, જ્યાં રસ ન હોય ત્યાં પછી તકલીફ ઊભી થાય છે.
જય પરમ કૃપાઉ શ્રી કામદગુરુ દેવ ગુણ જય.